અને એવી ધર્મની આરાધનાનું પર્વ આ એનું નામ દસ લક્ષણી પર્વ, જેને સામાન્ય ભાષામાં પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. સમસ્ત પ્રકારે આત્માની ઉપાસના થાય, સાધના થાય, આરાધના થાય. સમસ્ત પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી એટલી માત્ર નહીં, ખરેખર શ્રદ્ધાની પણતીથી થઈ છે, હવે ચારિત્રની પણતીથી થાય. કાયાથી તો કરી લઈએ છીએ, પૂજન આદિ કરી લઈએ, વચનથી બોલી લઈએ છીએ, મનના વિકલ્પ કરી લઈએ છીએ, પણ એ તો વિકલ્પ વ્યવહાર આરાધના છે. અહીંયા તો આરાધના અને આરાધ્ય એવો ભેદ પણ જ્યાં છૂટી જાય અને પ્રણતિ સ્વરૂપમાં એકાકાર થાય, એવી ઉગ્ર આરાધના મુનિરાજ કરી રહ્યા છે. આપણે પણ એવી આરાધના જીવનમાં પ્રગટ થાય એની ભાવના કરીએ છીએ. તો વ્યવહાર કાળની અપેક્ષાએ આજથી પ્રારંભ થાય છે અને વ્યવહાર કાળની અપેક્ષાએ પણ વર્ષમાં ત્રણ વાર આવે છે, એક વાર નહીં. મહા મહિનામાં, ચૈત્ર મહિનામાં અને આ ભાદરવા મહિનામાં પાંચમથી ચૌદસ સુધી એ ચાલે છે. એમાં ચારિત્રની મુખ્યતાથી ચારિત્રના દસ લક્ષણ લેવામાં આવ્યા છે અને દરેકને એક નાસ્તિથી ઓળખાવવામાં આવ્યા છે. જેમ આજે ઉત્તમ ક્ષમા લીધું, કઈ અપેક્ષાથી લીધું? ક્રોધનો અભાવ. કોઈને એમ થાય ધર્મ શું ખાલી નાસ્તિ રૂપે છે? એ ક્રોધનો અભાવ, એ ક્ષમા, માનનો અભાવ, એ માર્દવ, માયાનો અભાવ, એ આર્જવ. ધર્મ માત્ર નાસ્તિરૂપ નથી, અસ્થિરૂપ પોતાના સ્વભાવમાં આનંદ સ્વરૂપ આત્માની રમણતા, એમાં સ્થિરતા, લીનતા, એનું નામ ખરેખર એ ઉત્તમ, ક્ષમા, માર્દવ આદિ છે. પણ જીવોને નાસ્તિથી એટલા માટે કે આપણે બધા શેનાથી પરિચિત છીએ? આત્માની ચર્યા, રમણતા, સ્થિરતા, એકાગ્રતાથી પરિચિત નથી. આપણે શેનાથી પરિચિત છીએ? ક્રોધ, માન, માયા, લોભ આદિથી આપણે પરિચિત છીએ, પરિગ્રહથી પરિચિત છીએ, અને તેથી એનાથી વાત લેવામાં આવતી હોય છે. ક્યારે પણ અજાણ્યા સ્થળે જવું હોય તો શેનાથી કરાય છે? જાણીતાથી અજાણ્યા તરફ જવાય છે. કોઈ મકાનનું એડ્રેસ હોય તો આપણે એ ક્યાંથી અજાણ્યું હોય તો શું પેલા કે એક જાણીતું લેન્ડમાર્ક કે અને એનાથી લઈએ. એમ આપણે બધા પરિચિત ક્રોધાદિ વિભાવ ભાવથી છે એટલે એનાથી વાત લે છે. પણ ક્યારે માત્ર ધર્મને નાસ્તી રૂપ ન જાણો. તો આજે ક્રોધથી રહિત ગુરુદેવસિંહે કાર્તિકેયનો પ્રેક્ષામાંથી આપણને લીધું, સમજાવ્યું. એક વિચારવા જેવું છે, ક્રોધની આપણે એટલી સ્થૂળતાએ વાત લીધી સમજ્યા છીએ, ક્રોધ એટલે શું? ગુજરાતીમાં એને શું કહીએ? ક્રોધ લાલ પીળો થાય, આમ એકદમ ગુસ્સો આવે, એને ક્રોધ કહે છે. જૈન દર્શન ક્રોધ કોને કહે છે? અરુચિ ભાવને. અને આત્મા જો રુચતો નથી, એ ચાહેશો ભલે કસાયને મંદ કરે, પણ જો અકસાય વિતરાગી આત્મા રુચતો નથી, અરે એની વાત પણ રુચતી નથી, તો સમજવું મને આત્મા પ્રત્યે ક્રોધ છે. જૈન દર્શનની મહાનતા ખેદ છે કે જૈનપણામાં જન્મીને પણ આપણને નથી. સ્થૂળ રૂપે ગુસ્સો એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રતિકૂળતા વખતે આપણને કંઈક ભાવ થાય, દ્વેષ રૂપ, એને પણ. અને ખરેખર એને પણ ઘણી વાર તો કંઈક ખોટું કરીએ છીએ, અપરાધ કરીએ છીએ એવું માનતા નથી. ઘણી વાર તો એની પણ શું કરીએ છીએ, અનુમોદના કરીએ છીએ. થોડો તો જરા ફૂંફાડો રાખવો જોઈને કરીને શું કરીએ છીએ. અહીંયા કહે છે કે આત્માની વાત રૂચતી નથી તો સમજવું મને સ્વભાવ પ્રત્યેનો ક્રોધ છે. અશુભની તો વાત જ નથી પણ, કારણ કે ક્રોધ એટલે શું, ક્રોધ એટલે શું, ગમવા પણ કે નહીં ગમવા પણ. જેના પ્રત્યે ક્રોધ હોય, દ્વેષ હોય, એમાં ગમે કે ન ગમે, અણગમો, તો એનો અર્થ કે આત્મા વિતરાગ સ્વભાવી છે અને વિતરાગતા રૂચતી નથી, અકસાયપણું રૂચતું નથી. અને એનો અર્થ થયો કે રાગ અને રાગના વિષયો રૂચે છે, ગમે છે, તો આત્મા પ્રત્યેનો ક્રોધ છે. અને અહીંયા મુનિરાજે તો એ આત્માની સ્થિરતાની લીનતા ક્યાં સુધી કરી લીધી છે. ગુરુદેશીએ તો લીધું, કલશ ટીકામાં પણ આખી વાત એ લીધી, ત્યાં તો કોની વાત લીધી, કે સમ્યક દ્રષ્ટિ જેવાને પ્રતિકૂળતાના ગંજ આવી, ક્યાં સુધીની વાત લીધી, સાતમી નરક જેવી પ્રતિકૂળ, એનાથી અધિક કોઈ પ્રતિકૂળતા ન હોય, અને તો પણ એને આત્માના અનુભવમાંથી એ ચ્યુત કરાવી શકે એવું સામર્થ્ય એમાં નથી. કંઈક આના ઉપરથી વિચાર આવે છે, કંઈક આખા પ્રવચનમાં એ સમ્યક દ્રષ્ટિની મહિમા કેટલી છે. સામાન્ય દેવશાસ્ત્ર ગુરુને માની લીધા, નવ તત્વ જાણી લીધા એટલે સમ્યક દર્શન છે એવું નથી. આ તો દસ લક્ષણ પર્વમાં તો મુનિરાજની ઉત્કર્ષતાની વાત છે, સમ્યક દ્રષ્ટિની કેવી વાત. આજે કળશ ગુરુદેવસિંહના પ્રવચનમાં સાંભળ્યા, એ ક્યાં અધિકારના છે, નિજરા અધિકારમાં. અને આ કળશો પછી હવે શું શરૂ થવાનું છે, કે સમ્યક દ્રષ્ટિને આઠ અંગ પ્રગટ થયા છે. એમાં પહેલો અંગ કયો છે, લક્ષણ કહો, ગુણ કહો, અંગ કહો, નિસંગપણું છે. અને નિસંગપણું ક્યારે હોય, નિર્ભયપણામાં. જેને ભય હશે જ્યાં શંકા હશે, ભય હશે ત્યાં શંકા હશે, અને નિર્ભય હશે ત્યાં નિસંક હશે. અને ક્યાં સુધીની વાત લીધી, જ્યાં ભય હશે ત્યાં પોતાના જ્ઞાનના વિવેકને ખોઈ બેસે છે, અને જ્યાં નિસંકપણું છે, નિર્ભયપણું છે, ત્યાં જ્ઞાનનો વિવેક એવો ચાલુ છે કે એ આત્માના આનંદના અનુભવની દશા, અનુભવની દશા, એ અતિન્દ્રિય આનંદનું વેદન કેવું હશે કે પ્રતિકૂળતા એને ખેંચી ન શકે અને અનુકૂળતા છે એને લલચાવી ન શકે. છ ખંડનું રાજ હોય, ચક્રવર્તી કી સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, જેને લલચાવી ન શકે એ અતિન્દ્રિય આનંદનું વેદન શું હશે. આનંદનું વેદન તો આવ્યું નથી, પણ એ આનંદના વેદનનું સામર્થ્ય શું હોય છે, એનું બળ શું હોય છે, એ વાત પણ આપણે ક્યારેય વિચારમાં લેતા નથી. ખરેખર પુણ્યના ઉદયમાં એવા રાચી રહીએ છીએ કે એ સિવાય બીજી કોઈ વિચારણા જ આવતી નથી. અનિત્યતાના સંગમાં જાણે આ નિત્ય રહેશે, ઉદય જાણે સદાય કા ટકી રહેશે એવી કલ્પનામાં આકુરતાનું વેદન છે કે અનાકુરતાનું, એવો વિવેક કરવાનો પણ આપણે સમય લેતા નથી. આપણે બહુ જ માની લેતા હોય, મને હવે કાંઈ જ વાંધો નથી. ગુરુદેશી આજ જે 11 દિવસ સુધી વન જંગલની બધી વાત કરી, એમ ન સમજો ખાલી એ કોને થયું છે, કોને થયું છે, એને થયું તું ને, આપણને તો નથી, આપણે તો કેવા છે, સિક્યોર છે ને, રક્ષણ રક્ષિત છીએ ને આપણે. ખરેખર વિચારવા જેવું છે, એનું નથી. અનુકૂળતા વચ્ચે પણ આકુલતા એવી છે, સંયોગનો ફરક છે. વેદન એક જાતનું છે. શું ફરક છે? આપણી પણ દ્રષ્ટિ ક્યાં છે? આપણે શેનાથી જોઈએ છીએ? સંયોગથી જોતા આપણને એમ લાગે છે તો એને થયું, તો હું તો કેવો છું? અનુકૂળતા વચ્ચે. અરે અનુકૂળતા વચ્ચે પણ વેદન કોનું છે? જે એને પ્રતિકૂળતા કે આકૂળતાનું ગુરુદેશે ઘણું લીધું કે એક પિક્ચરાઇઝેશન આપણને થાય, કેવી અસહાય દશા હશે. એક બે દિવસ નહીં, 11 દિવસ સુધી વન જંગલમાં ક્યાંય રસ્તો ન જડે, કઈ બાજુ જવું શું છે, એ વચ્ચે આગળ પગ મૂકતા વિચી કરડશે કે શું કરડશે. અરે અનિશ્ચિતતામાં 11 દિવસ ગાળે છે એમ નહીં, આપણે તો અનંતકાળ ગાળ્યો છે. અને છતાં આપણને એમ લાગે છે કે મને સુખનું વેદન છે, આનંદનું. મોટો પુરુષાર્થ, દ્રષ્ટિનો બદલાવ કરવો પડશે. અને એ સમ્યક દ્રષ્ટિએ એ દ્રષ્ટિનો બદલાવ કર્યો હોવાથી એને નિરંતર નિજરા થઈ રહી છે. એ નિજરા અધિકાર છે. એ નિજરા થવાનું શા માટે એને પ્રગટ થયું છે? એ દ્રષ્ટિનો મોટો પલટો થયો છે. તો એ સમ્યક દર્શન પૂર્વક મુનિદશા આવે છે. અને એ મુનિદશામાં 3-3 કસાયનો અભાવ થઈને વિતરાગતા પ્રગટ થઈ છે. આત્મા પ્રત્યેને એટલી રૂચિ, એટલી લગન લાગી છે કે અલ્પ ખાલી સંજલનનો એક કસાય રહી ગયો છે, અને તો ખરેખર એમને આત્મા પ્રત્યેની ઉત્તમ ક્ષમા. અને જેને પોતાના આત્મા પ્રત્યેની ઉત્તમ ક્ષમા પ્રગટી હોય, એમાં બીજા જીવો પ્રત્યે પણ કરુણાનો ભાવ આવ્યા વગર રહે નહીં. આ તેનું નામ વ્યવહારથી ઉત્તમ ક્ષમા કહેવામાં આવે. જે પૂજામાં આપણે વાત લીધી હતી, મુનિરાજ સમતા ભાવ છે, એને સ્થાવરના 5 ભેદ લીધા, એના પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એમાં પણ અસંગની 5 ઇન્દ્રિય, અને એમાં પણ બધા ગતિના લઈને બધા જીવો પ્રત્યે એ મુનિરાજને એક કરુણા હોય છે. કારણ કે એને જે દુખી જાણે છે એના ઉપર ક્રોધ હોય કે કરુણા હોય. અને આવી દશા ક્યારે પ્રગટી? કે પોતાના સુખ સ્વભાવી આત્માનું વેદન થયું છે તો બીજા જીવોને એ કસાઈને વસ દુખી જાણે છે તો તેના પ્રત્યે કરુણાના ભાવ હોય છે. તેને વ્યવહારથી ક્ષમા કહેવામાં આવે છે. અહીંયા ગુરુદેવસિંહે જે લીધો વિષય એ આપણે થોડો લઈએ, પછી આપણા વિષય ઉપર ચાલશું. પહેલું જ ગુરુદેવસિંહ વ્યાખ્યા કરે, ઉત્તમ ક્ષમા કોને કહેવાય? જેને આત્માનો અનુભવ થયો હોય. શરૂઆત ક્યાં છે? કેમ આવું બધું અનુભવથી કેમ શરૂઆત થાય છે? મોક્ષ કેવો હોય, દુઃખરૂપ કે સુખરૂપ હોય? જો ફળ સુખરૂપ છે તો એનું કારણ પણ સુખરૂપ હોવું જોઈએ. જો માર્ગ દુઃખરૂપ હશે તો માર્ગનું ફળ પણ દુઃખરૂપ હશે. અને મોક્ષ એટલે મુક્ત દશા. બંધન દુઃખ છે તો મુક્ત પણ સુખ છે. તો સુખની, પૂર્ણ સુખની પ્રાપ્તિનો માર્ગ પણ એ સુખમય છે. અને એનો પ્રારંભ આત્માની અનુભૂતિથી થાય. તો એ અનુભવ અને થાય, સુખનું વેદન થાય, એ જ ખરેખર ધર્મ, ધર્મનો પ્રારંભ છે. અને એને જ સ્વભાવનો આદર થવો, તેનું નામ ક્ષમા છે. અત્યાર સુધી અનંતકાળથી આપણે શું કરીએ છીએ? સ્વભાવથી વિરુદ્ધ એવા વિભાવ ભાવને ઉત્પન્ન કરીને સ્વભાવનો અનાદર કર્યો, એ સ્વભાવ પ્રત્યેનો ક્રોધ છે. અને સ્વભાવની મહિમા અધિકતા આવીને સ્વભાવનો અનુભવ આદર કર્યો, એ જ ખરેખર સ્વભાવ પ્રત્યેની એક ક્ષમા છે. તો એ આવી સમ્યક દર્શન વિનાની ક્ષમા એ ક્ષમા ગણાતી જ નથી. કદાચ ક્રોધાદિ અલ્પ કરે તો એ સ્વભાવ હશે, પુણ્ય બંધાશે, પણ તે ઉત્તમ ક્ષમા નથી. ફરીથી ફરક પાડે છે ગુરુદેવજી. આપણે શેમાં માની લઈએ છીએ? મંદ કસાય કરીએ છીએ એને આપણે શું માની? અમે આજે શું કર્યું, કેવું ઉજવ્યું? આપણે ક્ષમા પર્વ ઉજવ્યું અથવા ક્ષમાવાણી. કસાયની મંદતા એ પુણ્ય છે, ધર્મ નથી. એ તો દ્રઢપણે અંદરમાં બેસાડવું પડશે. અનાદિકાળથી આ એક અભિપ્રાયની એટલી વિપરીતતા થઈ ગઈ છે કે કસાયની તીવ્રતામાંથી મંદતામાં આવીએ અને મંદતામાં સર્વસ્વ મનાઈ જાય છે, એ મહાવિપરીતતા છે. ગુરુદેવજીએ આ કાળમાં પુણ્ય અને ધર્મનો આપણને ફરક દેખાડ્યો છે. પાપને અધર્મ અને પુણ્યને ધર્મ માનીને એમાં જ કસાયની મંદતામાં જ ફસાઈને પડાતા, એમાંથી કહ્યું કે ધર્મ વિતરાગતા રૂપ છે, એ મંદ રાગરૂપ નથી. તીવ્ર કસાયને રાગરૂપ તો છે જ નહીં, પણ મંદ રાગરૂપ પણ એ ધર્મ ન હોય. ધર્મ તો વિતરાગતા રૂપનો હોય. તો એ અલ્પ રાગ પણ એ ઉત્તમ ક્ષમા નથી. પછી એમાં લીધું હતું કે ચાર કૃત પ્રતિકૂળતા આવી જાય. ચારમાં કોણ લીધું હતું? દેવ, મનુષ્ય, તિર્યંજ અને નારકી તો કરી જ ન શકે. કોણ ચોથું કોણ હતું? કુદરત કરે, અચેતન કૃત, જડ કૃત. ગમે બેઠા હોય ને ઉપરથી કોઈ પથરા પડે, ભેખડ ઘસી જાય, એ બધું હોય છે. બાકી નારકી કૃત અહીંયા ક્યાં આવે છે? તો એ ચાર કૃત હોય છે. એ પ્રતિકૂળતા આવી જાય તો આવી જાય કે ના આવી જાય? આપણને કદાચ આવતી હશે, જ્ઞાનીને ન આવે ને. જ્ઞાની થઈ ગયા, મોક્ષ માર્ગમાં આવે, હવે એમને પ્રતિકૂળતા? અરે ખરેખર તો સ્વભાવની દ્રષ્ટિમાં તો પ્રતિકૂળતા અનુકૂળતાનું તો લક્ષ જ નથી. શ્રદ્ધાની એટલી ધારા પ્રગટ થઈ છે કે બહારમાં શું સંયોગ છે, કોણે કર્યો છે, એવું તરફ પણ દ્રષ્ટિ ઝૂકતી નથી. પણ શું થાય, જેવું દ્રષ્ટિનું બળ પ્રગટ થયું છે એવું હજી ચારિત્રમાં બળ પ્રગટ્યું નથી. ઉપયોગ સ્ખલના પામે છે, પણ એ પામેલો ઉપયોગ વહા ટકતો નથી. મુનિ દશામાં તો એ તરત જ અપ્રમત્તપણામાં આવી જાય, વિકલ્પને લંબાવતા નથી. શ્રદ્ધા વિકલ્પનું એકત્વ ન કરવા દે અને ચારિત્ર વિકલ્પને લંબાવે નહીં. એ ચારિત્રના પુરુષાર્થથી તરત જ અપ્રમત્તપણામાં ચાલ્યા જાય છે. અને તો એમાં જો સરસ શબ્દ છે ગુરુદેવજી લીધું કે પ્રતિકૂળતા આવી જાય તો જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું, અને શબ્દ શું છે? વિકલ્પ ઉઠાવવો નહીં. શું શબ્દ છે? અસ્થિમાં શું છે? જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું અને વિકલ્પ પણ ઉઠાવવો નહીં, તેનું નામ ઉત્તમ ક્ષમા છે. વિકલ્પ લંબાવવા નહીં. કોણે કર્યું, સેના વડે કર્યું, શા માટે કર્યું, પ્રશ્ન તો થાય કે નહીં? મારો કઈ વાંક ન હોય ને કોઈ મને ગુસ્સો કરે તો એ કેમ ચલાવી લેવાય? ચલો ચલાવી તો ન લે, પણ વિચાર તો આવે ને એને કેમ આવું કર્યું હશે. વિકલ્પ લંબાવીશ નહીં. નિર્થક વિકલ્પ લંબાવીને આકુળતા સિવાય બીજું કાંઈ જ નહીં મળે. ખરેખર તો સ્વભાવની એટલી મહિમા આવે કે વિકલ્પ જ ન ઉઠે, અને કદાચ વિકલ્પ ઉઠે તો જલ્દીથી એનો અંત આવે. તો અહીંયા એનો પછી ગુરુદેવજી ઘણા દોષ લીધા છે. એમાં પેલું છે, કોઈ પ્રતિકૂળ શબ્દો કહે તો એમાં બે ઓપ્શન લીધા. એમાં કે મારો પોતાનો કાં તો દોષ હોય અને કાં તો દોષ ન હોય. કોઈ આપણી પર ગુસ્સો કરે એ કરે તો એમાં બે, મારો કોઈ અપરાધ હોય, ભૂલ હોય, દોષ હોય તો કોઈ કહે, અને કદાચ ન પણ હોય અને તો તો ત્યાં સમાધાન શું કરવું? જો ફરીથી જ્ઞાનમાં શું હોય છે? સમાધાન. અને રાગમાં હંમેશા શું હોય છે? પ્રશ્ન, આકુતા હોય છે. કેમ કર્યું, શા માટે કર્યું, નહોતું કરવું ને કર્યું. જ્ઞાનમાં નિરંતર શું હોય છે? સમાધાન. એટલે શું? આજ જેમ પરિસરની વાત ગુરદેશી કરી હતી, પરિસકોને કહેવાય. સમસ્ત પ્રકારે જેને સહન કરવું તેનું નામ શું કહેવાય છે? પરિસર કહેવાય. તો એ શબ્દ આવે, બીજો શું હોય છે? મુનિરાજ પરિસરને સહન કરે છે ને? કેટલા પ્રકારના હોય પરિસર? 22 પ્રકારના પરિસરને સહન કરે છે ને. દુઃખને સહન કરવું એ સાધના જ નથી. અરે પરિસરને તો ઘણી વાર તો મુનિરાજ જોવાય ઉભા રહેતા નથી. ઠંડી છે કે ગરમી છે, ગ્રીષ્મ ઋતુ શિખર કે ઉપર જોવા રહેતા નથી કેટલી ઉષ્ણતા. અરે સંયોગને જોવા રે, એમાં સ્વભાવની સાધના કેમ થાય? એ સ્વભાવની એટલી મહિમા છે કે સ્વભાવની સાધના ચાલે, ઉગ્ર સાધના થાય અને હજી સંયોગનું લક્ષ રહે તો એ સ્વભાવની ઉગ્ર સાધના જ નથી. સંયોગ કે સંયોગી ભાવનું એકત્વ રહે એ તો પૂરી વિરાધના છે, પણ સંયોગ તરફનું એક લક્ષ અસ્થિરતાનું જાય એ પણ એક સાધનામાં દોષ છે. અહીંયા તો ઉગ્ર સાધનામાં તો એ અહીંયા બે જ્ઞાનમાં સમાધાન કરવાનું ગુરુદેશી કહે. અને સમાધાન એનું નામ કોને કહેવાય? જે સંબંધી હવે બીજા વિકલ્પ ઉભા ન થાય. આપણે બોલી લઈએ સમાધાન કર્યું, પણ અંદરમાં તો હજી એનું નામ સમાધાન જ ને. સમાધાન એનું નામ કે એ સંબંધી હવે બીજા કોઈ વિચાર વિકલ્પ ના આવે. જ્ઞાન સર્વ સમાધાનકારી છે અને રાગ છે એ નવા વિકલ્પો ઉભા કરાવતો. તો અહીંયા મારો કોઈ દોષ હોય અને દોષ કહે તો જાણું કે એ તો મારો દોષ છે. મારો દોષ છે અને એને કીધો છે તો મારે એમાં કસાય શું કરવો એને? અને ખરેખર તો જે દોષ મારા ખ્યાલમાં નહોતો આવતો એ એના ખ્યાલમાં આવ્યો, તો મારા માટે ઉપકાર કર્યો કે હવે મને દોષ ટાળવાનો અવસર આવ્યો. વિચારણા આવી કોઈ દી થતી જ નથી, એને મને કેમ કીધું, બધા વચ્ચે કેમ કીધું, મને કેવું હતું તો કેવી રીતે કેવું હતું. અરે કદાચ જગતમાં મારો દોષ પ્રસિદ્ધ થયો તો જલ્દી ટાળવાનો હું પ્રયત્ન કરીશ. દોષને છુપાવવાનો ભાવ એ દોષનો બચાવ છે, એ દોષની વૃદ્ધિ કરાવશે. અરે માને મારા વિપરીતતાનો ખ્યાલ નહોતો આવતો, તમે મારી એ વિપરીતતાને બતાવીને મારા ઉપર ઉપકાર કર્યો છે કે હવે મને ટાળવાનો અવસર આવ્યો છે. અને બીજું, અને દોષ મારામાં નથી અને એ જો કહેતા હોય તો એ શું છે? એ તો અજાણ છે, એ અજ્ઞાનીની જેવા બાળક છે. ઉલટાની એના ઉપર તો કરુણા કરવા જેવું છે કે એ મારો દોષ નથી અને મારો દોષી કહે છે, તો ઉલટાની એની શું છે? અજ્ઞાનતા જાહેરાત થાય છે. એમાં મારે કસાય શું કરવું? હવે એનાથી આગળ એ કદાચ કટુ વચન કહે તો મને તાડન, એટલે શારીરિક દુઃખ તો નથી આપતા ને, ખાલી એને શું કર્યું? આ વર્બલી કહે ને, વર્બલી કર્યું, ફિઝિકલી તો મને કઈ નથી કર્યું ને. અને કદાચ કોઈ કઈ કરે તો ચલો ફિઝિકલી કઈક આપણને, ચલો મને કોઈ કર્યો પણ મને મારી તો નથી નાખ્યું ને. કોઈ કે ચલો મારી નાખે તો મારી નાખે તો શું કરે છે? અરે એ તો શરીરનો એક ક્ષેત્ર આવગા સંબંધ છૂટે છે, મારો આત્માનો ઘાત થતો. અને આવી જ રીતે શું કરે છે? સહન નથી કરતા. જ્ઞાનમાં સમાધાન થાય છે આ તેનું નામ ઉત્તમ ક્ષમા છે. કોઈને એમ થાય આ ક્યારની વાત છે? ચોથા આરામાં આવું બધું થતું હશે અથવા તો મહાવિદેમાં થતું હશે ને. પંચમ આરાના આચાર દેવ આ પંચમ કાળના જીવોને માટે છે. ચોથા આરાનું ને મહાવિદેનું કહીને તું તારા પરિણામને વિપરીતતામાં લઈ જાય છે. જીવનમાં એક ફરીથી દોષ કરવાની છૂટ જીવનના અંતિમ શ્વાસ સુધી પણ કરવા જેવી નથી. આ દ્વારા આપણે શું કરી લઈએ છીએ? આપણે છૂટ, બચાવ, આપણા દોષની કરવાની છૂટ અને બચાવ લઈએ. અંતિમ શ્વાસ સુધી પણ આવો અભિપ્રાય કરવા જેવો એ નથી. અને જો આમાં ગુરુદેવ એક સરસ, એના પછી એક પણ બોલ યથાર્થ સમજાઈ જાય તો, કેટલી વાત કરી છે? બધી નહીં, માત્ર શું છે? એક, આ કહેવાનો અભિપ્રાય શું છે એ જો યથાર્થપણે સમજાઈ જાય તો આખી ચીજ એ લાઈનની દોરી સીધી ચાલશે. જગતમાં કોઈ પણ પ્રતિકૂળતાના યોગ હોય તું મુંજાય છે નહીં, જ્ઞાનના શરણમાં જજે તને સર્વ સમાધાન થશે. સંયોગના શરણમાં ચોડી જઈએ છીએ, જે સ્વયં નાશવાન છે એ આપણને શું શરણ આપવાનું છે? તો એ રીતે જો ગુરુદેવસિંહને એક આત્માની વાત કરતા પણ કેવો એક ઉત્સાહ. જો આજ ઘણા શબ્દો આત્માને માટેના છે, જો એમાં એક શબ્દ વાંચીએ એમાં છે આગળ બીજી લાઈન નવ અપ છે ને, ભગવાન આત્મા જાગતી જો ચૈતન્ય બિંબ પ્રભુ, એ પૂર્ણ અકસાય સ્વભાવ ભરેલો એનું જેને અંતરમાં બાંધ્યો, પછી કેવો આત્મા? પરમાનંદનો નાથ બાદશાહ. કઈક શબ્દ ખ્યાલ આવે છે? બાદશાહ શબ્દ આવે તો આપણને શું નજરમાં, ખ્યાલમાં? સર્વથી ઉત્કૃષ્ટપણે બાદશાહ, જેમ કહે ને બાદશાહ, રાજાનો પણ શું છે એ બાદશાહ. એની એની ખુમારી કેવી હોય? એક રાજા હોય સામાન્ય તો એની ખુમારી, આ તો કેવો છે બાદશાહ. કદાચ એનાથી આગળ લઈએ સમ્રાટ લઈએ, એનાથી આગળ ચક્રવર્તી. ચૈતન્ય ચક્રવર્તી છે, એની ખુમારી કેવી હોય? એની મહિમા કેવી? એની અધિકતા કેવી? એમ હું કેવો છું? હું કેવો છું? હું પરમાનંદનો નાથ બાદશાહ છે. અરે એકવાર સ્વભાવની ખુમારી આવશે તો રાગની પામરતા એ છૂટા વગર રહેશે. કોઈ પણ એ શબ્દો દ્વારા ગુરુદેવસિંહને એ કરીએ આપણે, એના ઉપરથી ઘણી છે. ચલો એનાથી પછીનો પેરેગ્રાફ લઈએ. મુનિઓને ઘાણીમાં પીલ્યા. કોઈને આ કલ્પના લાગતી હોય તો એનો અર્થ છે કે એ ખરેખર જૈન દર્શનને સ્વીકારતો છે નથી. આ શબ્દો કોઈના નથી, કોના છે આ શબ્દો? કોના છે? સત્ય મહાવ્રતના ધારક છે એવા મુનિરાજના શબ્દો છે. એમણે ભૂતકાળના મુનિરાજોનું વર્ણન કરવામાં જેમ ઘાણીમાં તલ પેલાય એવી રીતે મુનિરાજને આવી દશા, એક ઉત્કૃષ્ટપણાની, પ્રતિકૂળતાની. કોઈને સાતમી નરકનો કદાચ વિશ્વાસ ન હોય તો અહીંયા આવું એક બનેલું છે. તો એ વખતે પણ શું છે? તે વખતે તો મુનિઓ તો હવે શું કરતા હતા? સ્વીકારી શકાય છે આવું? બે એક્સ્ટ્રીમ છે, પ્રતિકૂળતાની આવી તીવ્રતા એક સામાન્યપણે, અને છતાં પરિણામમાં શું છે? આનંદ સ્વરૂપમાં પાછા શું હતા? રમવામાં ખેદ હોય, રમવું સામાન્યપણે છે ને, રમવું શું હોય છે? ત્યાં આનંદનો ઉછાળો હોય છે, સામાન્ય નહીં. અરે આવી દશા કોના આધારે થઈ? કોના આધારે? એવો કયો સંયોગ છે જેના આધારે આવી થઈ શકે? એવો કયો વિભાવ ભાવ છે જેનાથી આવી દશા થઈ શકે? તો એવું તત્વ કયું છે? એવો કોઈ સંયોગ નથી, એવો કોઈ વિભાવ નથી, પણ એવું એક તત્વ છે. અને એ તત્વ આ અહીંયા પોતે પરમાનંદનો નાથ બાદશાહ. અરે સ્વભાવની કોઈ દી મહિમા નથી આવી, વિભાવની ક્યારે તુચ્છતા લાગી નથી, અને સંયોગની ક્યારે પૃથકતા ભાસી નથી. સાધના કેમ થશે? સંયોગની પૃથકતા, વિભાવની તુચ્છતા, અને સ્વભાવની મહાનતા. તો એ અહીંયા એ ઘાણીમાં પીલા એનો ખ્યાલ પણ નહોતો. ફરીથી શું શબ્દ છે? એવા અતિન્દ્રિય આનંદના વેદનમાં તે વખતે મુનિરાજ હતા કે ઘાણીમાં પીલે છે એનો શું છે? ઉપયોગ પણ ત્યાં ન જાય. અરે અને પ્રતિકૂળતામાં દ્વેષનો અંશ પણ નહોતો. શું છે? આવી પ્રતિકૂળતામાં શું હતો? દ્વેષ નહીં, દ્વેષનો અંશ પણ અને અનુકૂળતાનો ગંજ હોય તો રતિના રાગનો પણ અભાવ છે. બેનો નાસ્તિક, પ્રતિકૂળતામાં દ્વેષનો અંશ નહીં અને અનુકૂળતામાં રાગનો અંશ નહીં, તો શું છે? નિજ આનંદ સ્વરૂપમાં શાંતિથી રહે તેનું નામ ઉત્તમ ક્ષમા છે. અરે આવું ક્યાં ખ્યાલ ક્યાં છે? જો સરસ એના પછીનો છે, થોડું પૂરું કરીએ, સામી થઈ ગયો છે. સર્વજીવ 260 પે છે ને, નેક્સ્ટ પેજમાં. સર્વજીવ પરમાત્મા સ્વરૂપ ભગવાન સ્વરૂપ છે અને અને કોઈ પ્રાણી પ્રત્યે રાગ થાય દ્વેષ થાય એનું સ્વરૂપ જ નથી. ફરીથી, સામાજીવનું શું સ્વરૂપ છે? પોતાનું તો છે, સામાજીવનું પણ કેવું સ્વરૂપ દેખાય છે? કે પરમાત્મા સ્વરૂપ ભગવાન સ્વરૂપ. અને મને પોતાના જીવની, કે એના પ્રત્યે રાગ દ્વેષ કરવો એ મારું સ્વરૂપ નથી. એનું એવું સ્વરૂપ નથી કે મારે એને રાગ દ્વેષ કરવો, અને રાગ દ્વેષ કરવો એ મારું પણ સ્વરૂપ નથી. અને તો પછી કોના ઉપર રાગ કરો અને કોના ઉપર દ્વેષ કરો? એ રાગ દ્વેષ કરવા યોગ્ય નથી અને રાગ દ્વેષ કરવો એ મારું સ્વરૂપ નથી. બેયની વાત, એમાં એવી હિંતા જ નથી કે એના પ્રત્યે મારે દ્વેષ કરવો. એ પણ ભગવંત સ્વરૂપ છે અને હું પણ ભગવંત સ્વરૂપ, તો કોના પ્રત્યે રાગ કરવો ને કોના પ્રત્યે દ્વેષ કરવો? કદાચ ભૂલ હોય તો એક સમયની ભૂલ છે, પણ એની પાછળ ભગવત સ્વરૂપ આત્મા છે કે જેમાં એક સમયની પર્યાયના ભૂલનો પણ અભાવ છે. અને તો પછી જો ફરીથી એની પછીની પેરેગ્રાફમાં છે, અહીં તો એમ કે છે, પરિસરની વ્યાખ્યામાં પ્રતિકૂળતાના કાળમાં આનંદની પર્યાય ક્ષમા ઉત્પન્ન કરી પ્રતિકૂળતાનો વિકલ્પ આવે અને પછી વિકલ્પને જીતવો, એવા ભેદ છે જ નહીં, વિકલ્પ જ ન થાય. તો શું છે એની વ્યાખ્યા? પરિસરની વ્યાખ્યા જો ગુરુદેશી કરે, પરી એટલે સમસ્ત પ્રકારે, સ એટલે સહન કરવું એમ નહીં, સમસ્ત પ્રકારે જ્ઞાતા દ્રષ્ટાપણે જાણવું. શું છે? સહન કરવું એમ નહીં, પણ સમસ્ત પ્રકારે શું છે? જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું રહેવું, અને પછી અપૂરવસરમાંથી બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, એવી આખી દશા હોય છે ત્યાં ઉત્તમ ક્ષમા હોય છે. અને આવી ઉત્તમ ક્ષમા મુનિરાજને પ્રગટ થઈ છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક ક્ષમા થઈ છે. મુનિરાજને ઉત્તમ ક્ષમા છે અને પરમાત્માને પરિપૂર્ણ છે. તો આપણે ક્રોધ આદિ કસાયથી રહીત આવા ક્ષમાભાવ રૂપે પણ મન કરીએ, એ સાચી આરાધના કહેવામાં